સમુએલનું બીજું પુસ્તક અધ્યાય 18. દાઉદે તેના સૈનિકો જે તેની સાથે હતા તેઓની ગણતરી કરી અને તેણે સહસ્ત્રાધિપતિઓ તથા શતાધિપતિઓ નિમ્યા. દાઉદે ત્રીજા ભાગના લોકોને યુઆબના હાથ નીચે, ત્રીજા ભાગને યુઆબના ભાઈ સરૂયાના દીકરા અભિષાયના હાથ નીચે અને ત્રીજા ભાગને ઇત્તાઈ ગીત્તીના હાથ નીચે સુપ્રત કર્યા. રાજાએ સૈન્યને કહ્યું, હું જાતે તમારી સાથે આવીશ. પણ સૈનિકોએ કહ્યું, તમારે યુદ્ધમાં આવવું નહીં, કેમ કે જો અમે નાસી જઈશું તો પણ તેઓ અમારી પરવા કરશે નહીં. જો અમારામાંથી અડધા લોકો મરી જાય તો પણ માણસોને અમારી દરકાર રહેશે. પણ તમે અમારા માટે 10,000 માણસોની ગરજ સારે એવા છો, એ માટે તમે અહીં નગરમાં રહીને અમને મદદ કરવા તૈયાર રહો એ વધારે સારું છે. તેથી રાજાએ તેઓને કહ્યું, તમને જેમ સારું લાગે તેમ હું કરીશ. ત્યારે સૈન્ય 100 અને 1,000ની ટુકડીમાં બહાર ગયું. પછી રાજા નગરના દરવાજા પાસે ઊભો રહ્યો. રાજાએ યુઆબ, અભિષાય તથા ઇત્તાઈને આજ્ઞા કરી, મારી ખાતર તમે જુવાન અબ્શાલોમ સાથે શાંતિપૂર્વક બોલજો. અબ્શાલોમ વિશે રાજાએ સેનાપતિને જે આજ્ઞા આપી તે સર્વ લોકોએ સાંભળી. આ પ્રમાણે દાઉદનું સૈન્ય ઇઝરાયેલની સેના સામે યુદ્ધ કરવા રણભૂમિમાં ગયું અને એફ્રાઇમના જંગલમાં યુદ્ધ ચાલ્યું. દાઉદના સૈનિકો આગળ ઇઝરાયેલના સૈન્યની હાર થઈ. તે દિવસે યુદ્ધમાં 20,000 માણસોએ પોતાના જીવ ગુમાવ્યા. દેશભરમાં યુદ્ધ ફેલાઈ ગયું. તે દિવસે તલવારથી જેટલા માણસો મરાયા તેના કરતાં જંગલના વૃક્ષો વચ્ચે અટવાઈને વધારે માણસો મરાયા. યુદ્ધના સમયે એવું બન્યું કે અબ્શાલોમની દાઉદના કેટલાક સૈનિકો સાથે મુલાકાત થઈ. અબ્શાલોમ ખચ્ચર પર સવારી કરીને જતો હતો. તે ખચ્ચર એક મોટા એલન વૃક્ષની ગીચ ડાળીઓ નીચે આવ્યું. તેની ગરદન એલન વૃક્ષની ડાળીઓમાં ભરાઈ ગઈ. તે આકાશ તથા પૃથ્વી વચ્ચે લટકી રહ્યો. ખચ્ચર આગળ ચાલ્યું ગયું. એક માણસે તે જોયું અને તેણે જઈને યુઆબને ખબર આપી, જો મેં અબ્શાલોમને એલન વૃક્ષની ડાળીએ લટકી રહેલો જોયો. અબ્શાલોમ વિશે ખબર આપનાર માણસને યુઆબે કહ્યું, તેને જોયો તો પછી તેને શા માટે જમીન દોસ્ત કરી દીધો નહીં? જો એવું કર્યું હોત તો હું તને 10 ચાંદીના સિક્કા અને 1 કમરબંધ આપત. પેલા માણસે યુઆબને કહ્યું, જો તું મને ચાંદીના 1,000 સિક્કા આપે તો પણ હું રાજાના દીકરા સામે મારો હાથ ઉગામું નહીં, કેમ કે રાજાએ તને, અભિષાયને તથા ઇત્તાઈને જે હુકમ કર્યો હતો તે અમે સાંભળ્યો હતો કે જુવાન અબ્શાલોમને કોઈ હાથ અડકાડે નહીં. એ હુકમની અવજ્ઞા કરીને જો મેં છાની રીતે અબ્શાલોમને મારી નાખ્યો હોત તો તે બાબત રાજાની જાણમાં આવ્યા વગર રહેત નહીં. તું પોતે જ મારી વિરુદ્ધ થઈ ગયો હોત અને મારા પર આરોપ મૂકવામાં તું પહેલો હોત. પછી યુઆબે કહ્યું, હું તારી રાહ જોઈશ નહીં. તેથી યુઆબે 3 ભાલા હાથમાં લઈને અબ્શાલોમ, જે હજુ સુધી વૃક્ષ પર જીવતો લટકેલો હતો, તેના હૃદયમાં ભોંકી દીધા. પછી યુઆબના 10 જુવાન માણસ શસ્ત્રવાહકોએ અબ્શાલોમને ચારે બાજુથી ઘેરી લઈને તેના પર હુમલો કરી તેને મારી નાખ્યો. પછી યુઆબે રણશીંગડું વગાડ્યું અને સૈન્ય ઇઝરાયેલનો પીછો કરવાને બદલે પાછું વળ્યું, કેમ કે યુઆબે સૈન્યને પાછું બોલાવી લીધું હતું. યુઆબના માણસોએ અબ્શાલોમને લઈને જંગલમાં એક મોટા ખાડામાં ફેંકી દીધો. તેઓએ અબ્શાલોમના મૃતદેહને મોટા પથ્થરના ઢગલા નીચે દફનાવ્યો. પછી બધા ઇઝરાયેલીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. અબ્શાલોમે જ્યારે તે જીવતો હતો ત્યારે તેણે પોતાના માટે રાજાઓની ખીણમાં સ્તંભ બાંધ્યો હતો, કેમ કે તેણે કહ્યું હતું કે મારું નામ સદા રાખવા માટે મારે કોઈ દીકરો નથી. તેથી તેના નામ પરથી તેણે તે સ્તંભનું નામ અબ્શાલોમ રાખ્યું હતું. આજે પણ તે અબ્શાલોમના સ્મૃતિ સ્તંભ તરીકે ઓળખાય છે. ત્યાર પછી સાદોકના દીકરા અહિમાસે કહ્યું, હવે મને દોડીને રાજા પાસે જઈને તેને ખબર આપવા દો કે કેવી રીતે ઈશ્વરે તેને તેના શત્રુ અબ્શાલોમથી બચાવ્યો છે. યુઆબે તેને જવાબ આપ્યો, આજે તું ખબર લઈને જઈશ નહીં, પણ તું તે ખબર લઈને બીજા કોઈ દિવસે જજે. તું આજે ખબર આપવા જઈશ નહીં, કારણ કે રાજાનો દીકરો મરણ પામ્યો છે. પછી યુઆબે કુશીને કહ્યું, તું જા, તે જે જોયું છે તે રાજાને કહેજે. કુશી યુઆબને પ્રણામ કરીને રાજાને તે વાતની ખબર આપવાને ચાલી નીકળ્યો. પછી સાદોકના દીકરા અહિમાસે યુઆબને ફરીથી કહ્યું, કંઈ પણ થાય, કૃપા કરીને મને પણ કુશીની પાછળ જઈને રાજાને મળવા જવા દે. યુઆબે જવાબ આપ્યો, મારા દીકરા, તારે શા માટે જવું છે? કેમ કે આ સમાચાર આપવાનો કશો તને બદલો મળવાનો નથી. અહીમાં આસે કહ્યું, ગમે તે થાય, હું તો જવાનો જ. તેથી યુઆબે તેને ઉત્તર આપ્યો, ઠીક તો જા. પછી અહીમાં આસ મેદાનના રસ્તે દોડ્યો અને કુશીની આગળ નીકળી ગયો. હવે દાઉદ બે દરવાજાની વચ્ચે બેઠો હતો. ચોકીદારે કોર્ટના દરવાજાના છત ઉપર ચઢીને આંખો ઊંચી કરીને જોયું. તેણે જોયું કે એક માણસ દોડતો આવી રહ્યો છે. ચોકીદારે પુકારીને રાજાને કહ્યું. પછી રાજાએ કહ્યું, જો તે એકલો હશે તો તેની પાસે કોઈ સમાચાર હશે. તે ઝડપથી દોડીને નગર પાસે આવ્યો. પછી ચોકીદારે જોયું કે બીજો એક માણસ પણ દોડતો આવી રહ્યો છે. ચોકીદારે દરવાનને બોલાવીને કહ્યું, જો ત્યાં બીજો કોઈ માણસ પણ આવે છે. એટલે રાજાએ કહ્યું, તે પણ સમાચાર લઈને આવતો હશે. ચોકીદારે કહ્યું, મને લાગે છે કે પ્રથમ માણસની દોડ સાદોકના દીકરા અહિમાસની જેવી લાગે છે. રાજાએ કહ્યું, તે સારો માણસ છે અને સારા સમાચાર લઈને આવે છે. અહિમાસે બૂમ પાડીને રાજાને કહ્યું, બધું ઠીક છે. અને તેણે રાજાની આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું, તમારા પ્રભુ ઈશ્વરને ધન્ય હો, જેમણે મારા માલિક રાજા સામે હાથ ઉઠાવનાર માણસોને અમારા હાથમાં આપી દીધા છે. તેથી રાજાએ જવાબ આપ્યો, જુવાન અબ્શાલોમ ઠીક તો છે ને? અહિમાસે જવાબ આપ્યો, યોએબે રાજાના ચાકરને, એટલે મને તારા દાસને તારી પાસે મોકલ્યો. ત્યારે મારા જુવામાં ઘણી મોટી ધાંધલ ધમાલ આવી હતી, પણ તે શું હતું તેની મને ખબર નથી. પછી રાજાએ કહ્યું, એક બાજુ ફરીને અહીં ઊભો રહે. તેથી અહિમાસ ફરીને એક બાજુએ ઊભો રહ્યો. પછી તરત જ કુશીએ આવીને કહ્યું, મારા માલિક રાજા, તારા માટે એક સારા સમાચાર છે. કેમ કે જેઓ તારી સામે ઉઠ્યા હતા તેઓ સર્વ પર ઈશ્વરે આજે વેર વાળ્યું છે. પછી રાજાએ કુશીને કહ્યું, શું જુવાન અબ્શાલોમ તો ઠીક છે ને? કુશીએ જવાબ આપ્યો, મારા માલિક, જે રાજાના શત્રુઓ તને નુકસાન પહોંચાડવા તારી સામે ઉઠે છે તેમના હાલ તે જુવાન માણસ અબ્શાલોમના જેવા છે. પછી રાજાને ઘણો જ આઘાત લાગ્યો. તે નગરના દરવાજા પરથી ચડીને ઓરડીમાં ગયો અને રડવા લાગ્યો. જ્યારે તે અંદર ગયો ત્યારે ઉદાસ થઈને બોલ્યો, મારા દીકરા અબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા અબ્શાલોમ, તારા બદલે જો હું મરણ પામ્યો હોત તો કેવું સારું. અબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા.